बोलो स्वामी नारायण भगवान नी जय। भव संभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननांगुजम पूजितम सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये। त्वं सुकांत ब्रतम कांतम त्वं कांतम सर्वदोगतम त्वं गते द्वेग देवत्वं त्वं वंदे भक्ति कासुतम। अनंत कोटि ब्रह्मांडाधिपति सर्वावतारी परब्रह्म पुरुषोत्तम नारायण इष्टदेव भगवान श्री स्वामी नारायण। स्वामी नारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़ताल वासे श्री लक्ष्मी नारायण देव हरिकृष्ण महाराज नी छत्र छाया मा जेना शताब्दी महोत्सव आपणे सब अहीं एकत्रित थया छे एवा पलाणा मंदिर मा बिराजमान साक्षात भगवान पूर्ण पुरुषोत्तम नारायण भगवान श्री हरिना सानिध्य मा धर्मराज सत्संगी जीवन ग्रंथ ना सानिध्य मा वड़ताल लक्ष्मी नारायण देव पीठाधिपति धर्म मार्तंड परम पूज्यपाद आचार्य महाराज श्री परम पूज्य पिताश्री ना सानिध्य मा सभा मा उपस्थित धर्मकुल आश्रित वाला सर्वे अमारा संतो श्रीजीना लाडीला नियम निश्चय ने पक्ष में वर्तनारा वाला सर्वे सत्संगी हरिभक्तो वाला सर्वे युवानो सर्व मोक्ष भागी जीवात्मा सर्वे भक्तों ने घना हृदय पूर्वक जय स्वामीनारायण। परम पूज्यपाद आचार्य महाराज श्री पूज्य पिताश्री सभा में उपस्थित छे अने एमनी हाजरी में विशेष कहीं बोलवो ए मर्यादा उल्लंघन छे एटले वधारे समय तो नहीं लो परंतु वाला भक्तो आजनी आ सत्संग सभा अने एमा उपस्थित रहनार तमाम जीवात्मा एने सत्य अने धर्मनो मार्ग प्रबल बनावा माटे सबल बनावा माटे यत किंचित धर्मना बे उपदेश आपवाना जरूरी जणाय छे। सौप्रथम तो आ प्रसंगनी आपणे विशेषता समझवानी अनंत कोटी ब्रह्मांडना अधिपति पूर्ण पुरुषोत्तम नारायण परब्रह्म भगवान पुरुषोत्तम नारायण श्री हरिकृष्ण महाराज એ આ સંસારની અંદર આ પૃથ્વીની ઉપર આ મૃત્યુ લોકની અંદર પંચભૂત શરીર ધારણ કરીને પોતે પધાર્યા। વાલા ભક્તો શાસ્ત્રની અંદર એક વાત લખી છે કે ભગવાનનું પ્રાગટ્ય એનો હેતુ શું છે। वचनामृत नी अंदर भगवान श्रीहरि एम समझावे के भगवान जो मनुष्य देह धारण करीने आ पृथ्वी नी उपर जो प्रगट थाय छे तो एना बे हेतु छे। एनो प्रथम हेतु महाराज कहे छे के अमारा भक्तोना मनोरथने पूर्ण करवा माटे अमारा भक्तोना भावने पूर्ण करवा माटे ભક્તોની જે મનની અંદર ઈચ્છાઓ છે એ ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે અમે મનુષ્ય દેહ ધારણ કરી એ ભક્તોની વચ્ચે રહીને ભક્તોની સાથે રહીને કોઈને સખાભાવની ભક્તિ હોય કોઈને દાસભાવની ભક્તિ હોય કોઈને પતિભાવની ભક્તિ હોય કોઈને સ્વામીભાવની ભક્તિ હોય એ તમામ ભક્તિ તમામ ભાવ ભગવાન કહે છે કે અમે એમની વચ્ચે રહીને અંગીકાર કરીએ છીએ અને એમને સંતોષ થાય, જીવાત્માને શાંતિ થાય, તૃપ્તિ થાય, એ ભગવાનના પ્રાગટ્યનો પ્રથમ હેતુ છે. અને વાલા ભક્તો, ભગવાનના પ્રાગટ્યનો બીજો હેતુ એ સ્વયં શ્રીહરિ પોતાના મુખે એમ કે ગીતાની અંદર બહુ સ્પષ્ટપણે બતાવ્યું છે. આપણે રોજ ગીતાના શ્લોકનો પાઠ કરતા હોઈએ, જાણતા હોઈએ, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભગવાનના પ્રાગટ્યનો બીજો જો કંઈ હેતુ હોય તો એ આ પૃથ્વીને વિશે જે પ્રવર્તમાન જે અધર્મ હોય, પાપાચાર હોય, એનો જળમૂળથી નાશ કરી અને જીવાત્માનું જેમાં કલ્યાણ રહેલું છે, જેમાં મોક્ષ રહેલો છે, એવો જે સદ્ધર્મનો માર્ગ, એ માર્ગની સ્થાપના એ ભગવાનના પ્રાગટ્યનો હેતુ છે. અને વાલા ભક્તો, આ બંને હેતુને સાર્થક કરવા ભગવાન પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એ અક્ષરધામમાંથી પોતે આ મનુષ્ય દેહની અંદર આવી પંચભૂત શરીર ધારણ કરી અને દિવ્ય એવો આ સ્વામિનારાયણ સંપ્રદાય એની સ્થાપના કરી છે. વાલા ભક્તો, આ સત્સંગનો જો કોઈ મુખ્ય હેતુ હોય તો મહારાજ વચનામૃતમાં કહે છે કે ભૌતિક સુખ વૈભવ મેળવવા માટે, આ દુનિયાની મોટપ મેળવવા માટે કે જગતના સુખ મેળવવા માટે, લૌકિક સુખ મેળવવા માટે આ સત્સંગની સ્થાપના નથી કે આ સત્સંગનું કારણ નથી. પણ જો સત્સંગનું જો કોઈ કારણ હોય તો વાલા ભક્તો, અનંત જન્મોની અંદર ભટકતો આ જે જીવાત્મા, એ જન્મ અને મરણના ચક્રમાંથી એને મુક્તિ મળે, સંસારના ત્રિવિધ તાપથી એને મુક્તિ મળે, એને કષ્ટ અને પીડાથી મુક્તિ મળે, એને દારિદ્રતાથી મુક્તિ મળે અને ભગવાનના એકાંતિક સુખને પામી અને કાયમ યાવત ચંદ્ર દિવા કરો, જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે, જ્યાં સુધી જીવાત્માની સ્થિતિ રહે ત્યાં સુધી એ ભગવાનના ચરણમાં સ્થાન પામી અને મોક્ષ પામી અને ભગવાનના સુખે સુખીઓ થાય, આ સત્સંગનો માત્ર ને માત્ર હેતુ આટલો જ છે. આના સિવાય બીજો કોઈ જ નથી. વાલા ભક્તો, કથામાં પણ ઘણી વખત સાંભળ્યું હશે, પૂર્વ વક્તાઓએ પણ વાત કરી કે ભગવાને આ હેતુને સર કરવાને માટે પોતે આ સંપ્રદાયની સ્થાપના કરી અને એના મજબૂત છ અંગ બનાવ્યા. આ છે અંગ, એ છે અંગની પોતપોતાની વિશેષતા છે. પણ વાલા ભક્તો, જો આપણે એકબીજાની મર્યાદાને જો ઉલ્લંઘન કરીને એ છ અંગોને જો ખોટી રીતે સમજવા અથવા તો મહત્વ આપવાનો પ્રયત્ન જો કરશું તો ઘણી વખત એવું થાય વાલા ભક્તો, આ સંસાર છે ને ભૂલામણો છે, આ સંસારની અંદર માયા છે અને માયાનું જે સ્વરૂપ છે ને એ છેતરપિંડી કરનારું છે. આપણે ઘણી વખત જુઓ, જે માયા છે ને, માયા કોને કહેવામાં આવે, જે વાસ્તવિકતા નથી, માત્ર ભ્રમણા છે. તમે જ્યારે કોઈ વાત સાંભળતા હશો, કોઈ કથાની અંદર પણ પ્રસંગ આવતા હશે કે વ્યવહારની વાતોની અંદર પણ ઘણી વખત બાળકોને માવતર જ્યારે કોઈ વાર્તા અથવા તો કથા કરીને એને એક ઉદબોધન કરતા હોય, શીખ આપતા હોય, ત્યારે એને એક વાત સમજાવે છે કે માયાનો પડદો છે. આ માયાનું સ્વરૂપ શું છે? તો વાલા ભક્તો, માયાનું સ્વરૂપ ભગવાને વચનામૃતમાં લખ્યું કે ભગવાનના ભક્તિની અંદર, જીવાત્મા અને ભગવાનની વચ્ચે જે કોઈ પદાર્થ આવે, ચાહે વ્યક્તિ હોય, ચાહે સંબંધી હોય, ચાહે દુનિયાની મોટપ હોય, ચાહે સ્વાર્થ હોય, ચાહે અહમ હોય, કોઈ પણ સ્વરૂપની અંદર પણ જો ભગવાનની ભક્તિની અંદર વિક્ષેપ નાખે અને ભગવાનના માર્ગ થકી પાડી દે, ભગવાનનો માર્ગ ભૂલાવી દે, એનું નામ માયા. એ વચ્ચે આવરણ આવી જાય, એક એ આવરણ આવે, ભગવાનને ભક્તને ભેગો થવા દે નહીં. અને આ જગતની માયાને મૂકવા માટે, આ જગતની માયા, આ ભ્રમણાને ભાંગવાને માટે વાલા ભક્તો ભગવાને આ સંપ્રદાયની સ્થાપના કરી છે. અને એટલા માટે વાલા ભક્તો છ અંગની યથાવત એની મહત્વતા બતાવી છે. અને એને વિશેષ કરીને સમજવો હોય ને તો મારી દ્રષ્ટિએ હું સમજાવવાનો પ્રયત્ન કરું છું, મારી અલ્પ બુદ્ધિના કારણે કદાચ એમાં કોઈ ખામી જેવું રહી જતું હોય તો પૂજ્ય મહારાજ બિરાજમાન છે, શાસ્ત્ર અહીંયા આગળ મોજૂદ છે. આ સંપ્રદાયના છ અંગ છે. છ અંગની અંદર આપણે ગણીએ તો મંદિર, દેવ એટલે કે પરમાત્માના સ્વરૂપ, સદશાસ્ત્ર, આચાર્ય પદ, સંત અને હરિભક્ત, આ સંપ્રદાયના છ અંગ બાંધ્યા છે. પણ આ છ અંગનું યથાવત સ્થાન નક્કી કરવામાં આવ્યું છે. ને સ્થાન શું છે વાલા ભક્તો, એ સ્થાનની જો વાત કરું તો આ સંપ્રદાયની અંદર ભગવાનનું મંદિર અને ભગવાનના સ્વરૂપો એ ઉપાસનાના કેન્દ્ર છે. જે પવિત્ર ઉપાસના, જે સર્વોપરી ઉપાસનાની આપણે વાત કરીએ છીએ, ઉપાસના કોણી કરવી ને ક્યાં કરવી, આ મંદિર જેનો આજે આપણે શતાબ્દી મહોત્સવ લઈને બેઠા છીએ અને જેની આપણે હૃદયની અંદર એક આનંદ ઉછાળા મારે છે, આ મંદિરની વિશેષતા છે વાલા ભક્તો, ભગવાનના સ્વરૂપની વિશેષતા છે કે આ મંદિર, આ પરમાત્માનું સ્વરૂપ એ મોક્ષના દાતા છે, એ સદ જીવાત્માને સદગતિ અપાવનાર છે, એ કલ્યાણ કરનારા છે, એ ઉપાસનાના કેન્દ્ર છે. ધ્યાન કરવું છે પણ કોણું કરવું, તો મહારાજે આપણને સ્વરૂપ આપ્યા. મહારાજ કહે છે આ મૂર્તિની અંદર અખંડ હું વાસ કરું છું. મહારાજે લખ્યું કે ધાતુ પાષાણ કે ચિત્રની પ્રતિમા ન જાણશું, અમારું સાક્ષાત સ્વરૂપ છે. વાલા ભક્તો, એ ભાવ ખાલી શબ્દોનો નથી પણ મહારાજના વચને કરીને ભગવાન એની અંદર અખંડ બિરાજમાન રહે છે અને ભક્તોના ભાવને સ્વીકારે છે. આ ઉપાસનાના કેન્દ્ર છે. આ એક ભાગ થયો. એમાં બે, જે છ અંગમાંથી બે અંગ એ ઉપાસનાના કેન્દ્રમાં આવી ગયા. પછી છેલ્લા બે અંગ આપણે લઈએ, સંતો અને હરિભક્તો. વાલા ભક્તો, આ વ્યક્તિને ખૂબ સમજવાની જરૂર છે. તો સંતો અને હરિભક્તોની સ્થિતિ કેવી છે, તો શાસ્ત્ર મર્યાદા એમ કહે છે કે સંત અને હરિભક્ત એનું જે સ્થાન છે ને એ યાચકનું સ્થાન છે. કોઈ એમ સત્સંગની અંદર, ત્યાગાશ્રમની અંદર હોય, કોઈ સાધુ થયો હોય તો એને જ્યારે સાધુની દીક્ષા લીધી ત્યારે એને એમ માનીને કે એમ સમજીને દીક્ષા ન લીધી હોય કે મને બોલતા સારું આવડે છે માટે હું સાધુ થઈ જઉં અને લોકોને હું સત્સંગ કરાવું, એનો હેતુ ન હોય. કોઈ સત્સંગી હરિભક્ત ગળામાં કંઠી બાંધી અને ભગવાનના શરણે આવ્યો હોય ત્યારે એની પાસે એ હેતુ ન હોય કે મારા બેંક બેલેન્સની અંદર 15 લાખ રૂપિયા પડ્યા છે એને વાપરવા ક્યાં, તો કે ચાલો સત્સંગમાં જોડાઈએ ત્યાં લાણી કરશું, એનો હેતુ ન હોય. અને જો એ હેતુથી થયો હોય તો એનો હેતુ બરાબર નથી. સંત અને હરિભક્તની વાલા ભક્તો જે બે અંગ છે, એ બે અંગ કઈ સ્થિતિમાં આવે છે, તો યાચકની સ્થિતિમાં આવે છે. એ ભગવાન પાસે મોક્ષની અપેક્ષા લઈને આવે છે. સંપ્રદાયમાં હરિભક્ત જોડાણો હોય તો એની એક જ મહેચ્છા હોય, એની એક જ અપેક્ષા હોય કે મારું કલ્યાણ ક્યાં થાય. યાચક બનીને ભગવાનના શરણામાં આવે છે કે મહારાજ આપના શરણની અંદર મને સ્વીકારો અને મારા અધમ જે કાર્ય હોય, મારા જે કોઈ જાણે અજાણે ભૂલો હોય તો એને ગુનાને માફ કરી અને મને આપના ચરણારવિંદના સુખની પ્રાપ્તિ કરાવો. આ ભક્તની એક ભાવનાને યાચના છે. સંત પણ જ્યારે સંપ્રદાયમાં દીક્ષા આવે, જગતની માયાથી એને વિરક્ત જ્યારે થાય, જ્યારે એને વૈરાગ્ય થાય, જ્યારે એને માયા ભ્રમણા જેવી લાગે, મિથ્યા લાગે, અને ભગવાનના સ્વરૂપની અંદર રમવાનું એને જ્યારે ઈચ્છા થાય અને ભગવાનની અંદર ભળી જવાના, ભગવાનના કાર્યોમાં ભળવાનું, ભગવાનના વચનમાં વર્તવાનું એને જ્યારે કોળ મનમાં જાગે, ત્યારે સંસારને મૂકીને એ ત્યાગાશ્રમની દીક્ષા લે છે. એની પણ એક જ ભાવના છે કે મારે ભગવાનને રાજી કરવા છે, જગતને રાજી કરવાની ભાવના ન હોય. વાલા ભક્તો, એ સંત અને હરિભક્ત એની સ્થિતિ યાચકની છે. એટલે ભગવાન અને મંદિરોની સ્થિતિ એ ઉપાસનાના કેન્દ્ર છે, કલ્યાણના કરનારા છે. સંત અને હરિભક્ત યાચક છે, મોક્ષ મેળવનારા છે. અને હવે રહ્યા સદશાસ્ત્ર અને આચાર્ય પદ વાલા ભક્તો, સદશાસ્ત્રની જો સ્થિતિ ગણવામાં આવે તો સદશાસ્ત્ર અને એમાં પણ જો સત્સંગ જીવનને ગણીએ ને તો કથાની અંદર કદાચ પ્રસંગ જ્યારે એનો મહાત્મ જ્યારે ભાગ સમજાવવામાં આવ્યો હશે ને ત્યારે આ વાત તમને કદાચ કરી હશે. સત્સંગી જીવન ગ્રંથનું મહાત્મ્ય તો એટલું મહારાજે બતાવ્યું છે, સ્વમુખે એટલું મહારાજ પોતે વાંચી અને એને પ્રમાણિત કરીને ગયા છે. મહારાજે લખ્યું કે ભક્તિ માર્ગની અંદર તો અનેક શાસ્ત્રો ઉપયોગી છે, પણ જો મોક્ષ કરતલ કરનાર કોઈ શાસ્ત્ર કળિયુગની અંદર હશે તો આ સત્સંગી જીવન ગ્રંથ થશે. આ શાસ્ત્રોનો મર્યાદા વાલા ભક્તો, શાસ્ત્રની સ્થિતિ છે કે ભગવાન સ્વામિનારાયણ સ્વયં જેના મુખે પોતાના મુખે જેનું હોય, શિક્ષાપત્રી મહારાજે કીધું મદરૂપમ મદવાણી, એની રોજ તમે વાંચજો, વાંચતા ન આવડે તો સાંભળજો, સાંભળનારા કોઈ ન હોય, સંભળાવનાર કોઈ ન હોય તો એને પગે લાગીને પૂજા કરજો. મહારાજ કહે છે એનાથી અમે રાજી થશું. આ સદશાસ્ત્રો છે, સદશાસ્ત્રોનો હેતુ વાલા ભક્તો એટલો જ છે કે આ કળિયુગની અંદર ચારે બાજુ અંધકાર પ્રવર્તે છે ને એ અંધકારની અંદર આ જીવાત્માને સદમાર્ગ બતાવનાર અને પ્રકાશ બતાવનાર એ સદશાસ્ત્રો છે. અને એટલા માટે વાલા ભક્તો મહારાજે વચનામૃતમાં તો ત્યાં સુધી લખ્યું કે કોઈ પણ સંપ્રદાય હોય પણ એની પુષ્ટિ જો થતી હોય તો એના સદશાસ્ત્રો થકી થાય છે, અને સદશાસ્ત્રને જાણવા થકી તમારી વિટમણાઓ દૂર થાય છે. આજે વાલા ભક્તો આપણી કમનસીબી શું છે ખબર છે? આ સંપ્રદાયની અંદર નહીં, કોઈ પણ વિશ્વનો સંપ્રદાય હોય પણ એની અંદર જ્યારે શાસ્ત્રોનું અધ્યયન કમ થઈ ગયું, શાસ્ત્રોનું અધ્યયન ઘટી ગયું, શાસ્ત્રના અર્થ સમજવાના ઘટી ગયા, શાસ્ત્રનો આશરો મૂકી દીધો, ત્યારે વાલા ભક્તો આવી પરિસ્થિતિઓ ઉદ્ભવ થાય છે. એનું કારણ કે જ્યારે આપણી અજ્ઞાનતા હોય ત્યારે આપણે ધર્મની અંદર ભગવાને જે માર્ગ વર્જિત કર્યો, મહારાજે કીધું કે ધર્મની અંદર માન ન રાખવું, સત્સંગમાં માનનું અંગ ન રાખવું, સ્વાર્થનું અંગ ન રાખવું. મહારાજે તો આમ દાખલા તરીકે એક દ્રષ્ટાંત આપું, લખ્યું દર્શને જાઓ તો ગાંઠનું ખાવું, એટલે અપેક્ષા વૃત્તિ, આ ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની અપેક્ષા વૃત્તિ ન રાખવી, આ શરીરને સંતોષની અપેક્ષા વૃત્તિ ન રાખવી, આત્માના સંતોષની અપેક્ષા વૃત્તિ રાખવી. જીવાત્માને ક્યાં શાંતિ મળે છે, જીવાત્માને ક્યાં સંતોષ મળે છે એની અપેક્ષા વૃત્તિ રાખવી. પણ આજે આપણા અજ્ઞાનતાના કારણે આજે ઘણી વખત જોવા મળે તો આપણે મંદિરમાં જઈએ તો પહેલા ઉતારો અને પ્રસાદની વ્યવસ્થા કરીએ. આજે આ તકલીફ જે ઊભી થાય છે ને એનું કારણ, અને એ જે એનો લાભ લેનારા છે એ ભક્તોને ભરમાવે જ એમાં. પૈસા પાત્ર સુખી માણસ હોય એટલે આવો શેઠ ઉતારા લો, સારામાં સારો વીઆઈપી ઉતાર. ભક્તોને ત્યાં વળી વીઆઈપી અને કા વીઆઈપી શું કહેવાય? ભગવાનના દરબારમાં વીઆઈપી અને કા વીઆઈપી શું કહેવાય? પણ દર્શને આવ્યા તો આ બધા જે સુખ, તમે ભગવાનના ધામમાં જ્યાં કોઈ ધામની અંદર દર્શનમાં કરવા જતા હો, વડતાલ હોય કે બીજા કોઈ હોય, તો એની અંદર આ એર કન્ડિશન ભોજનાલય, તો પેલા ફાઈવ સ્ટાર હોટલમાં જઈને ભોજન કરો ને. ઓલી અહીંયા તો બેરા સલામે મારે છે, વેટર હોય ને સલામ મારે ને જગતની અંદર. એટલે જે ભગવાને વર્જિત કર્યું, જેને ના પાડી એને મહાત્મા આપી, આપણી અજ્ઞાનતાને કારણે. જો ભક્તોની અંદર આ જ્ઞાન હોય કે અમારે આ મર્યાદાની લીટી ઓળંગાય નહીં તો ભક્ત કોઈ દિવસ એમાં ભળે નહીં, અને ભક્ત ન ભળે તો જે ભરમાવનારા જે છે, છેતરનારા છે, એનું ડીંડવાણું ચાલે નહીં. આ શાસ્ત્રોની મર્યાદા છે વાલા ભક્તો. આ શાસ્ત્રની અંદર જો આપણી સમજણ હશે, અને એટલા માટે અમે તો કાયમ ભલામણ કરીએ છીએ વાલા ભક્તો, યુવાનોને ખાસ કરીને ભલામણ કરીએ છીએ કે જગતની અંદર ફિલ્મો અને બીજા બીજા એલફેરની અંદર જે સમય ગાળો છો એમાંથી એક અડધો કલાક કાઢીને જો મારા ઈષ્ટદેવના કથા વચન વાંચવાની અંદર જો તમે સમય ગાળશો ને તો તમારા ભાવને કોઈ બગાડી નહીં શકે. શાસ્ત્રોનું આ મહત્વ છે. અને હવે એક અંગ બાકી રહ્યું, તે આચાર્ય પદનું અંગ બાકી રહ્યું વાલા ભક્તો. આચાર્યનું સ્થાન એ મહત્વનું સ્થાન એટલા માટે છે કે ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયની જ્યારે સ્થાપના કરી ત્યારે ભગવાને પોતે સ્વયં અક્ષરધામના ધણીએ જે બે મંત્ર આપ્યા, જેને બ્રહ્મ સંબંધના મંત્રો કહેવામાં આવે છે. કોઈ પણ સમાજ હોય, આજે તમને એક દ્રષ્ટાંત આપું, ટૂંકમાં આપીશ, પૂજ્ય મહારાજ શ્રી બેરાજે છે, વધારે સમય મારે નથી લેવો પણ આટલું જરૂરી છે એટલે જણાવું છું. તમે કોઈ જગ્યાએ તમારા, તમે બધા ગ્રહસ્થો છો, ગ્રહસ્થોનો જે તમને દ્રષ્ટાંત આપું, લૌકિક દ્રષ્ટાંત છે, મારા રૂચિની બહારનું દ્રષ્ટાંત છે, પણ છતાંય આપું છું સરળતાથી તમને સમજાય એટલા માટે. આપણે ત્યાં ગ્રહસ્થાશ્રમમાં લગ્ન થાય એટલે પહેલા સંબંધ બંધાય. હવે મને અનુભવ થઈ ગયો છે, અને કદાચ આજે બધાને ખ્યાલ યાદ હોય કે ન હોય, મને યાદ નહોતું, પણ હમણાં નીકળતો હતો ને બે હરિભક્તોનો ફોન આવ્યો, મહારાજ મને એમ કે, મહારાજ લાલજી મહારાજ હેપી એનિવર્સરી, તારે ખબર પડી કે આજે મારે લગ્નની વર્ષગાંઠ છે. એટલે લગ્નનો એક વ્યવહારિક દાખલો તમને આપી દઉં કે જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે પહેલા સંબંધ થાય, એ સંબંધની અંદર દીકરા દીકરી રાજી થયા હોય, એકબીજાને માવતરે પણ ગોળ પેંડા ખાઈ લીધા હોય. પણ વાલા ભક્તો એક વાત વિચારો, દીકરી એના માવતરના ઘરે છે, હજુ ફેરા ફરાણા નથી, હજુ ગઠબંધન થયું નથી, દીકરી માંદી પડે, દીકરી માંદી પડે તો એનો ખર્ચો કોણ ભોગવે? પિયરિયા ભોગવે ને, જેના ઘરે દીકરી હોય એ જ ભોગવે ને. અને એ દીકરીને લગ્ન થયા પછી એને વળાવી દીધી, તમે વિદાય, માવતરે વિદાય કરી, અને વિદાય કરીને દીકરાના ઘરે આવી, અને દીકરાના ઘરે પગ ઓળંગતી વખતે એને ઠેસ વાગી લોહી નીકળ્યું, એની પાટાપિંડીનો ખર્ચો કોણ ભોગવે? સસરાલ ભોગવે, સાસરા પક્ષ ભોગવે. કેમ ભોગવે? કે તમે નક્કી ભલે બધું કર્યું, તમે ગોળ પેંડા ભલે ખાધા, પણ જ્યાં સુધી ગાંઠ નથી વાગી ત્યાં સુધી સાસરા પક્ષની કોઈ જવાબદારી છે નહીં. અને જે દિવસે સંબંધની ગાંઠ વાગી ત્યારની બધી જવાબદારી પછી સાસરા પક્ષની હોય છે. એમ આ કળિયુગની અંદર પણ ભગવાને જે આ મોક્ષનો માર્ગ સ્થાપ્યો છે, આ ભટકતા જીવાત્માને તમને વાલું લાગતું હોય, હારું લાગતું હોય, તમે તમારી રીતે જે સંબંધ નક્કી કરો એનાથી મેળ કરવાનો નથી. જ્યાં સુધી આચાર્ય મહારાજી પાસે ગુરુ મંત્ર નહીં લીધો હોય અને ગાંઠ નહીં બાંધી હોય ત્યાં સુધી સ્વામિનારાયણ તમારી જવાબદારી લેવાના નથી. આ સંપ્રદાયનું છઠ્ઠું અંગ, જ્યાં સુધી આ સંબંધ, જેને બ્રહ્મ સંબંધ કહેવામાં આવે છે, આ બ્રહ્મ સંબંધની જ્યાં સુધી ગાંઠ નથી વળી ત્યાં સુધી વાલા ભક્તો ભગવાન તમારી જવાબદારી લેતા નથી. આપણે તો દાસ ભાવે, આપણે દાસી ભાવે ભગવાનને ભજીએ છીએ, અને ભગવાન આપણા ધણી છે, આપણા સ્વામી છે, તો ધણીની જવાબદારી ક્યારે? સંબંધ બાંધ્યા પછી. આ વ્યવહારિક દાખલો હતો વાલા ભક્તો, પણ આ સંપ્રદાયનું એક અંગ સમજવા માટેની જરૂરી વાત હતી. અને આજે એટલા માટે વાલા ભક્તો આ શબ્દશાસ્ત્રોનું કથા વાર્તા આયોજન યજન, આનો જો કોઈ હેતુ હોય તો એ આપણી અજ્ઞાનતાને દૂર કરવા માટે, આપણી સમજણને શુદ્ધ અને પવિત્ર કરવા માટેનો હેતુ છે. અને એમાં તમે દરેક હરિભક્તોએ જે તન મન અને ધનથી જેની અંદર મદદરૂપ બન્યા હશો, જેને આયોજન કર્યું છે, જેને યજમાન બન્યા હશો, અને જેને જેને આની અંદર સેવાનો લાભ લીધો છે, આજે એના જીવનની અંદર આ એક સોનાનો સૂર્ય ઉદય થયો એવો પ્રસંગ છે વાલા ભક્તો. એટલા માટે વાલા ભક્તો ભગવાનના વચનમાં વિશ્વાસ રાખવો, ભગવાને બાંધેલી મર્યાદામાં રહેવું. ઘણી વખત અર્થનું અનર્થ કેમ કરવામાં આવે છે એનો એક ટૂંકો દ્રષ્ટાંત આપું. મહારાજે વચનામૃતમાં એક જગ્યાએ લખ્યું છે, ભગવાનનો પ્રાગટ્યનો હેતુ મેં પહેલા સમજાવ્યું વાલા ભક્તો કે ધર્મની સ્થાપના માટેનું છે. હવે તમે જાતે વિચાર કરીને જુઓ, ભગવાન કોઈ એવું વચન કરે ખરા, કહે ખરા, કે જે અધર્મને પોષણ આપનારું હોય? ભગવાનના પ્રાગટ્ય સત્સંગી જીવન એમ કહે છે કે ભગવાનના પ્રાગટ્યનો હેતુ, ભગવાન પ્રગટ શા માટે થાય છે, ભગવાનનું પ્રાગટ્ય શા માટે થાય છે? તો સત્સંગી જીવન ગ્રંથની અંદર મહારાજે એનો હેતુ બતાવ્યો કે જ્યારે કળિયુગની અંદર ધર્મના નામે, મારા શબ્દોને વાલા ભક્તો ધ્યાન આપજો, અધર્મ હોય એ તો સ્પષ્ટ દેખાય, પણ જ્યારે ધર્મના નામે પાખંડ જ્યારે પ્રવર્તતો હોય અને એને જ્યારે ખુલ્લો પાડવો હોય, છતો કરવો હોય, અને કોઈ બીજાથી સંભવ બને નહીં, ત્યારે મહારાજ કહે છે, આપણે કહીએ છીએ ને કથા, આપણે રોજ આપણે ચેષ્ટામાં બોલીએ છીએ કે જ્યારે અધર્મીઓએ, કે જે પંડિતો હતા, વિદ્વાનો હતા, મોટા મોટા શાસ્ત્રી પુરાણીની ડિગ્રીઓ લેનારા હતા, મોટી મોટી કથાઓ ડોલાવનારા હતા, આવા જે વ્યક્તિઓ હતા, જ્યારે એને શાસ્ત્રોના અવળા અર્થ કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને, ત્યારે સ્વામિનારાયણે ધર્મધ્વજ રોપ્યો, સ્વામિનારાયણે પ્રગટ થઈને, આપણે રોજ બોલીએ છીએ. આ ધર્મધ્વજ રોપવાનું કારણ કેમ? કે ધર્મના નામે જે ધતિંગ થતા હતા, ધર્મના નામે જપિંગ શું થાય? તમને એક વાલા ભક્તો હું આ દ્રષ્ટાંત આપું. વચનામૃત ની અંદર એક જગ્યાએ મહારાજે લખ્યું છે કે ભગવાનનો જે એકાંતિક ભક્ત હોય એ ભગવાનને પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ માને, જ્યાં ભગવાનનું સ્થાન હોય ત્યાં અક્ષરધામનું મધ્ય છે એમ માને. પછી મહારાજે આગળ લખ્યું કે ભગવાનના જે સંતો હોય એને નારદ સંકાદિક જેવા જાણે, અને આગળ લખ્યું એનાથી વિશેષ કે ભગવાનના જે ભક્ત હોય એને ઉદ્ધવજી ધ્રુવ પ્રહલાદ જેવા ભક્ત જાણે. હવે વાલા ભક્તો, આનો વિકૃત અર્થ કેમ કરવામાં આવે છે હું તમને સમજાવું. કથાની અંદર વક્તાએ આનો વ્યાખ્યાન કર્યું હોય ને તમને બધાને એમ જ કે વાલા ભક્તો એમ આપણે તો એવો અહોભાવ રાખવો. કેવો ભાવ? અહોભાવ. ભગવાનનો ભક્ત આવ્યો હોય તો આપણે એને ધ્રુવ પ્રહલાદ જેવા જાણવા, આપણે એમાં દોષ જોવો નહીં. આવું સમજાવી અને તમને ભરમાવે. હવે વાલા ભક્તો, એક બાજુ ભગવાનનું પ્રાગટ્યનો હેતુ આપણે એમ કહેતા હોઈએ, દંભને ખુલ્લો પાડવા. ભગવાન દંભને પોષવા માંગતા નથી, અધર્મને પોષવા માંગતા નથી. હવે કદાચ કોઈ દારૂ પીનારો હોય, એક દ્રષ્ટાંત વાલા ભક્તો ધ્યાનમાં લેજો, કોઈ દારૂ પીનારો હોય, ચલમ ગાંજો પીનારો હોય અને કદાચ તિલક ચાંદલો કરીને મંદિરમાં આવ્યો, તો શું એને તમે ધ્રુવ પ્રહલાદ જેવા જાણશો? અને ધ્રુવ પ્રહલાદ જેવા જાણીને તમે એને ટોકશો નહીં અને તમે એનો અહોભાવ કરશો, એનું સન્માન કરશો, તો એની દારૂ પીવાની વૃત્તિને પોષણ મળશે કે એને અતિ છોડી દેશે? જે અંગ એનું કાચું છે તમે એને બતાવશો નહીં, એને ખોટું છે, તમે ખોટું કર્યો છો, ધર્મ અધર્મ આચરો છો એવું એને કહેશો નહીં, તમે તો અહોભાવ રાખશો, તો તમે અજાણતા પણ તમે એના જે રહેલા અવગુણ છે એને પોષણ આપો છો. એની અંદર રહેલો જે દુરાત્મા છે, જે દુર્ગુણો છે એને પોષણ આપો છો. તો પોષણ આપવાનું કાર્ય સત્સંગનું નથી. તો જો તમે ભગવાનની જો એવી મહેચ્છા હોય, ભગવાને એવું વચનામૃતમાં લખ્યું છે કે એને ધ્રુવ પ્રહલાદ જેવા જાણવા, તો એનો અર્થ કે ભગવાને અધર્મને પોષણ આપવાનું લખ્યું છે? નહીં વાલા ભક્તો, કદાપી નહીં. સંતોની અંદર મહારાજે લખ્યું નારદ સંકાદિક જેવા જાણવા, તો શું તમે ગમે તેવા વ્યક્તિ હોય, ભગવા પહેરીને આવ્યા હોય, જગતના બાવા ઘણાય ફરે છે, તો શું એને તમે ધ્રુવ અને સંકાદિક, નારદ સંકાદિક જેવા જાણવાના, અને એની અંદર જે અવગુણો છે એને પોષણ આપવાનું, એને સન્માન કરવાનું? તો તમે વાલા ભક્તો અનાયાસે એનો જે અધર્મ આચરણ છે એને પોષણ આપીને તમે પણ એના પાપના ભાગી બનો છો. અને ભગવાન કદાપી એવું વચન ન કહે. કોઈ પણ ભગવાનના શબ્દો હોય વાલા ભક્તો, એકલા શબ્દોને છૂટા પાડીને વાંચવાના બદલે શાસ્ત્રોની અંદર સમાનતા ગોતજો. કે શિક્ષાપત્રીમાં જે લખ્યું છે વચનામૃતમાં એ જ ભાવ હોય. વચનામૃતમાં જે લખ્યું છે તો સત્સંગી જીવન ગ્રંથની અંદર ભગવાનનો એ જ ભાવ હોય, એ ભાવમાં ફેર પડે નહીં. કદાચ શબ્દો ફેરાયા હોય પણ એનો તારતમ્ય જે નીકળે, એનો નિચોડ નીકળે, તો એ ભગવાનનો એક જ હેતુ છે, તે ધર્મના રક્ષણ માટેનો હોય, સત્યના પક્ષનો હોય, ધર્મના પક્ષનો હોય, અધર્મના પક્ષનો હેતુ ન હોય. તો આ વચનામૃતને કેમ સમજવું? વાલા ભક્તો બહુ સરળતા, એનો કઈ બીજો એના ગભરાવાની જરૂર નથી. એનો અર્થ બહુ સ્પષ્ટ મહારાજે લખ્યો કે ભગવાનના જે એકાંતિક ભક્ત હોય એને તમારે ઉદ્ધવજી કે ધ્રુવ પ્રહલાદ જેવા જાણવા. એનો અર્થ એ કહ્યું કે ભગવાનનો ભક્તનો જ્યારે સમુદાય હોય ત્યારે તમારે ક્યાં, તમારે કોણ સંગ કરવો, તમારે કોણે ઓળખવાના છે, તમારે કોની જોડે જોડાવાનું છે? તો વાલા ભક્તો એમ લખ્યું કે ઉદ્ધવ કે ધ્રુવ પ્રહલાદ જેવી જેની ભક્તિ હોય, જેવી જેની શ્રદ્ધા હોય, અને એવો તમને ગુણી જો જીવાત્મા દેખાતો હોય, ભગવાનનો ભક્ત દેખાતો હોય, તો તમારે એને જોવો, પેલાને જોવો નહીં. કોઈ પાપી અધર્મી જીવાત્મા હોય, કદાચ ભલે ટોળામાં પેસી ગયો હોય, પણ તમારી દ્રષ્ટિ એના ગુણ ઉપર, કારણ કે ઘણી વખત કેવું થાય છે કે આપણે એની ઉપર દ્રષ્ટિ કરીને પછી એના સંગે ચાલીએ છીએ, ઘણી વખત એના સંગે આપણે ચાલતા થઈએ છીએ. આપણે એક વખત, મને આ મનમાં શંકા હતી કે મારા આ સંઘનું, શ્રીજી મહારાજે કીધું દેશ કાળ ને સંઘ છે ને વ્યક્તિની સમજણ અને એની ક્રિયાઓ પર અસર કરે. એટલે હું મહારાજશ્રી સાથે એક દિવસ બેઠો તો એમને મેં આ પ્રશ્ન પૂછ્યો. મહારાજશ્રી બહુ ચોખ્ખી વાત અમને સમજાવી કે ઘણી વખત આપણા જગતના જીવ કેવું કરે છે, ભાઈ વ્યવહારે જવું પડે અમારે. શું કહે છે? વ્યવહારે જવું પડે. ભાઈ મારા મિત્ર છે ને, પછી ખોટું કરે પણ મિત્ર દાવે જવું પડે. હું એક ગામમાં સભા કરવા ગયો હતો. મેં સભાની અંદર, સત્સંગની અંદર એકતા અને સંપની બહુ વાતો કરી. ગામની અંદર બધા યુવાનો હતા, એમાં મને એક જણાએ કીધું કે મહારાજ અમારે યુવાન વિખવાદ બહુ રહ્યા કરે છે, મનમેળ ન થતા. મેં સભામાં વળી બે દ્રષ્ટાંત આપીને મનમેળ થાય અને એકતા થાય એની વાત કરી. હું બીજે દિવસ સભામાં ગયો ને તો આવો હોલ આખો ભરાયેલો હતો. અમારા જીવનનો અનુભવ કહું છું વાલા ભક્તો, એ હોલ ભરાયેલો હતો. પછી મને તો આનંદ થયો કે મારા પ્રવચને આટલો પ્રભાવ નાખ્યો, આટલા લોકો સુધરી ગયા, આટલો લોક સત્સંગના માર્ગે વળી ગયો. પણ પછી જ્યારે ગામની વાત, મને હરિભક્તો બીજા ગામ જવાનું હતું એટલે મને ગાડીમાં મૂકવા આવતા હતા, તો ગામની ભાગોળ ચોરો હોય ને ત્યાં પહોંચ્યો ને તો ત્યાં બધા ઘણા છોકરાઓ યુવાનો બેસીને પત્તા રમતા હતા. સાંજનો સમય હતો, પ્રસંગ પૂરો થઈ ગયો હતો, ઉતારેથી અમે નીકળ્યા હતા. હવે એની અંદર બે ચાર માણસોના મોઢા એવા હતા કે મેં સભામાં જોયેલા એટલે મને યાદ આવ્યા. મેં કીધું આ બધા તો હમણાં સવારે સભામાં હતા, મને તો એમ હતું ગઈકાલના પ્રવચનથી આટલી બધી હરિભક્તો ઉપર અસર પડી, યુવાનો ઉપર ગામના અસર પડી. તો એની અંદર મારી ગાડીની અંદર એક યુવાન છોકરો બેઠો હતો એટલે એને કીધું લાલજી મહારાજ એવું નથી, ગઈકાલ તમે સંપની એકતાની વાત કરીને એટલે અમે અમારા મિત્રો જોડે સંધિ કરી કે અમારી સભામાં તમે આવો, તમારી સભામાં અમે આવશું. આમ સંધિ કરવાની મેં કીધી હતી. અર્થનો અનર્થ વાલા ભક્તો, વચનામૃતની અંદર મહારાજે સ્પષ્ટ લખ્યું કે લાખો હરિભક્તો કદાચ સમૂહ હોય પણ તમારે કેવા જોવા. તમારે તો જેના વૃત્તિ ધ્રુવ સંકાદિક પ્રહલાદ જેવી, જેની વૃત્તિ હોય, જેની ભક્તિ હોય, જેની સમજણ હોય, તમારે તો એને જોવા. અને એને જોવાના એટલા માટે કે એનામાંથી તમારે ગુણ લેવાનો છે, બાકી ક્રિયા તો તમારે જ કરવાની છે ભક્તિની. એને માત્ર જોવાથી પેટ ભરાવાનું નથી, એને માત્ર એવું માનવાથી પેટ ભરાવાનું નથી, તમારે ક્રિયા. પણ એ ગુણ ક્યારે આવે? એવાનો સંગ હોય ત્યારે ગુણ એવો આવે. મારા ભક્તો, એટલા માટે કહું છું કે ધર્મશાસ્ત્રોને યથાર્થ સમજવા, ભગવાનનો ભાવ કદાપી અધર્મને પોષવાનો ન હોય, અને કદાચ જો અધર્મને પોષણ થતું હોય તો માની લેવાનું કે ભગવાન એમાં રાજી નથી. અને એટલા માટે વાલા ભક્તો, દરેક હરિભક્તોને અમે ખાસ ભલામણ કરીએ છીએ કે આજે શતાબ્દી મહોત્સવ છે, 100 વર્ષ આપણા ગામની અંદર, આ વિસ્તારની અંદર ભગવાન સ્વામિનારાયણનો જયઘોષ અને જયનાદ ખૂબ જ આપણે ઉત્સાહથી આનંદથી કરેલો છે. અને ભક્તિભાવની આપણા 100 વર્ષના આપણા વડીલોએ આ પરંપરાને અવિરત વહાવી છે. પણ હવે આપણા યુવાનોની જવાબદારી છે કે આ ગંગાની અંદર કોઈ ગટરોને ભેળવી દે નહીં. આ મોક્ષદાયીની ગંગા છે, આ સત્સંગ એ મોક્ષદાયીની ગંગા છે. આ કળિયુગની અંદર કોઈ એની અંદર ગટરોને ભેળવી દે નહીં, એના માટે ખાસ તકેદારી રાખવાની છે. આપણે આના રખવાળા છે. કરતા અર્તા સ્વામિનારાયણ છે, પણ ભગવાને આપણને નિમિત્ત બનાવીને આજ્ઞા કરી છે. ભલામણ કરી એવો શબ્દ નથી વાપરતો. મહારાજે ગરડા પ્રથમના 18માં વચનામૃતમાં બહુ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે સત્સંગની મોર કદાચ કોઈ કુપાત્ર કે કુસંગી જીવ હોય ને પંચવર્તમાન ધરાવીને સત્સંગમાં લેવો, પણ સત્સંગમાં આવ્યા પછી જો એની વૃત્તિ સુધારે નહીં અને એના ક્રિયા સુધારે નહીં, મહારાજ કહે છે તત્કાળ એને સંપ્રદાય થકી બહાર કાઢવો. તત્કાળ એને સંપ્રદાય થકી બહાર કાઢવો, આ જવાબદારી આજ્ઞા છે. ભલામણ નથી ભગવાન સ્વામિનારાયણની. અને આજ્ઞા કોણે કરી છે? એ આજ્ઞા તમને મને કરી છે. માટે વાલા ભક્તો, આપણે રખેવાળ છીએ આ સંપ્રદાયના, અને આપણે ધર્મના સદ્ધર્મના રખેવાળ છીએ, અને આ સદ્ધર્મને આપણે રક્ષા કરવાની છે. ધર્મો રક્ષેતિ રક્ષતઃ, જો આપણે ધર્મની રક્ષા કરીશું, એનું સંરક્ષણ કરીશું, તો ધર્મ એ આપણું રક્ષણ કરશે. આપણું રક્ષણ સેના થકી કરશે? ત્રિવિધ તાપ થકી આપણું રક્ષણ કરશે, આ માયા થકી આપણું રક્ષણ કરશે, આ કળિયુગ થકી આપણું રક્ષણ કરશે, આપણા અંતરશત્રુઓ થકી આપણું રક્ષણ કરશે, આપણા મોક્ષ માર્ગમાં અધોગતિ કરાવનાર જે આપણા તત્વો છે કે જે દુરાચારીઓ છે એના થકી આપણું રક્ષણ કરશે. માટે ધર્મનું રક્ષણ બહુ જરૂરી છે. અને ભક્તિ ઉપાસનાનું એક સાધન છે, એટલે ઉપાસનાની અંદર ધર્મ ભક્તિનું સમન્વય કરી અને ભગવાનને રાજી કરવા જીવાત્માનો આ એક જ લક્ષ્ય અને એક જ હેતુ હોવો જોઈએ. અને જે આપણે અહીંયા, મને એવું લાગે છે કે આ સભામાં બેઠેલા બધાને એટલી સમજણ છે, અને અત્યાર સુધી એટલા માટે નિયમ નિશ્ચય અને પક્ષમાં અડગ છે. આ કળિયુગનું વાતાવરણ એમને ડોલાવી શક્યું નથી. અને કેમ ન હોય, જેના ગુરુ સ્થાને મારા પિતાશ્રી છે અને વખાણ કરું છું કે એમની હાજરીમાં વખાણ કરી, મને કોઈ એમાં લાભ બીજો મળવાનો નથી. પણ વાલા ભક્તો, વાસ્તવિક તકો આ સભાની અંદર એવા હરિભક્તો બેઠા છે, તમને કદાચ ખ્યાલ નહીં હોય, વડતાલ સંસ્થા અમને 12 મહિને 2000 રૂપિયા આપે છે ઘર ખર્ચ માટે તમને. અને હમણાં 3 વર્ષથી તો એ પણ બંધ છે, આટલો વિવાદ ચાલે છે. આ વિવાદની અંદર જ્યારે જે અસુરો છે જ્યારે સફળ થાય નહીં એવી એમને ભય લાગ્યો કે આમાં અમને સફળતા મળશે નહીં, એટલે સમાધાનના નામે 6 કરોડ રૂપિયાની મહારાજશ્રીને ઓફર મોકલાવી હતી કે મહારાજશ્રી 6 કરોડ રૂપિયા આપો ને તમે આ વિવાદ તમે મૂકીને ચાલ્યા જાઓ. વિચાર કરી જો વાલા ભક્તો, જો જગતનો જીવ હોત ને અને જો રૂપિયાની લાલચ હોત તો 6 કરોડ કમાવા બાપ જન્મારો નીકળે. તમે બધા મહેનત કરો છો, રાત દિવસ રડો છો, ખબર પડે 6 કરોડ કેમ કમાવાય છે. જો રૂપિયાથી ખરીદાત, પણ મહારાજશ્રી કહે કે તમે આ સ્વામિનારાયણનું લોહી વેચાણ નથી. અને આ ઓફરમાં જે વ્યક્તિના માધ્યમથી આ ઓફર આવી હતી ને, વ્યક્તિ અત્યારે આ સભામાં બેઠા છે, જો શંકા હોય તો કહો તો હું ઊભા કરીને તમને અમને બતાવી દઉં જેના માધ્યમથી આ સભામાં આ વાત થઈ હતી. કહેવાનો ભાવાર્થ કે જેને આશરો જાહેર કોર્ટની અંદર વાલા ભક્તો બહુ ફાંફા માર્યા, હું પોલ ગોતી સત્સંગી જીવનમાં પણ મારો દાદો છે ને બહુ પાકો, જો વાણિયા કાણિયા સ્વામિનારાયણ જગતની કહેવત પ્રમાણે જો પાકા હોય તો, જો સ્વામિનારાયણના ભગત થવાથી જો પાકું થવાતું હોય તો સ્વામિનારાયણ કેટલા પાકા હશે. બહુ સ્પષ્ટ બધું લખીને ગયા મહારાજ શ્રીજી મહારાજ, મારા દાદા હરિકૃષ્ણ મહારાજ બહુ સ્પષ્ટ લખીને ગયા. કોર્ટની અંદર ઘણી દલીલો કરી વિરોધીઓએ પોલ ગોતવા માટે, દીક્ષા બાબતે, આચાર્ય પ્રતિષ્ઠા બાબતે, બીજી બાબતોએ, પણ ક્યાંય પોલ મળી નહીં. એટલે છેલ્લે એમના વકીલને દલીલ કરવી પડી. વાલા ભક્તો આ સત્ય ઘટના કહું છું. હરિભક્તો ઘણાએ કોર્ટની અંદર આવેલા છે, જાણેલું છે, જોયેલું છે, નજરો નજર. સામેના વકીલોએ એવી દલીલ કરવી પડી કે હવે આ સદશાસ્ત્રો જે છે બધા, સત્સંગી જીવન, શિક્ષાપત્રી, આ બધા એન્શિયન્ટ ડોક્યુમેન્ટ, એટલે એક પુરાતન દસ્તાવેજ કહેવાય. કેવા? પુરાતની દસ્તાવેજ. અને હાલ્સબરીનો એક અંગ્રેજી કાયદો છે, હાલ્સબરીનો એનો એક સિદ્ધાંત છે કે સમય બદલાય, સમાજ બદલાય, એટલે દસ્તાવેજો બદલવા જોઈએ. વાલા ભક્તો એમના વકીલને આશરો લેવો પડ્યો કે આ શાસ્ત્રોને બદલવાની જરૂર છે કેમ. એટલે આપણા વકીલે તરત ઉભા થઈને કીધું, સાહેબ એમની સ્વીકૃતિ છે કે એમને કરેલું જે કાર્ય એ ધર્મમાં પ્રમાણે પ્રમાણિત નથી, એ અધર્મની પ્રવૃત્તિ છે, ને એટલા માટે શાસ્ત્રમાં એમને કંઈ સમર્થન મળ્યું નથી. એટલે હવે એવી દલીલ કરે છે કે આ શાસ્ત્ર બદલવા જોઈએ. કાલે હવારે તમે કહેશો સ્વામિનારાયણ બદલવા જોઈએ. વાલા ભક્તો, આસુરી જીવાતમાં, કપટી જીવાતમાં તમને કેવા છેતરતા હતા અત્યાર સુધી, આ તમારે વાલા ભક્તો તમારે જાણવા સમજવાની જરૂર છે. કોર્ટની અંદર તો બધી ઘણી ઘણી વાતો હતી, અને કોર્ટની દ્રષ્ટિએ જો ને તો ક્યારે ભગવાન અસત્યનો જય થવા દે નહીં, નહીતર કોર્ટને લખવું પડે અસત્યમેવ જયતે. નામદાર કોર્ટને લખવું પડે અસત્યમેવ જયતે. અને એક વિધા વાલા ભક્તો, સંયમની વાત દરેકે કરી છે, અને અમે પણ એ જ ભલામણ કરીએ છીએ, ધીરજ રાખજો, સંયમ રાખજો. આપણે સ્વામિનારાયણને વેચ્યા નથી, સ્વામિનારાયણે ક્યારે અધર્મનો સાથ આપ્યો નથી. જે વ્યક્તિને પહેલા લવાદની અંદર નિમણૂક કરવામાં આવી, લવાદની નિમણૂક કરવામાં આવી આ પ્રશ્નના ઉકેલ માટે, 19 મહિના લવાદ ચાલ્યું, પછી ત્યાંથી પોટલા બાંધીને ભાગ્યા, ફાયવા નહીં, ભાવનગર કોર્ટમાં ગયા. ભાવનગરથી ગમે તેમ કરીને ઓર્ડર લીધો, અમે અપીલની અંદર હાઈકોર્ટમાં આવ્યા. હાઈકોર્ટની અંદર એક જ પ્રશ્ન પૂછ્યો, માનનીય ન્યાયમૂર્તિ શ્રી રેખાબેન દોશીત, જેના કોર્ટની અંદર આ દાવો ચાલતો હતો, એમને એક જ પ્રશ્ન પૂછ્યો કે તમે 500 માણસે, 1000 માણસે કે 1,00,000 માણસે તમે આચાર્ય બદલ્યા, પણ તમે આચાર્ય બદલવાનો અધિકાર લાવ્યા ક્યાંથી? મેં જાહેર, વાલા ભક્તો આ જાહેર કોર્ટમાં થયેલી વાત કહું છું, કોઈ ખાનગી વાત નથી. આ વાતની અંદર સામેના વકીલ જે હતા, માનનીય શ્રી એચબી શાહ સાહેબ, એ એરકન્ડિશન હરિભાઈ, અને એડવોકેટ જનરલ શ્રી શેલત સાહેબ, આ બંને જણ એરકન્ડિશન કોર્ટની અંદર પરસેવે રેપઝેપ થઈ ગયા હતા, જવાબ નહોતા આપી શક્યા. અને ત્યાંથી આપણે હાઈકોર્ટની અંદરથી રેખાબેને ફટ દઈને ઓર્ડરોને કેન્સલ વેકેટ કર્યા, અને એ માનનીય ન્યાયમૂર્તિ રેખાબેને કર્યું, એટલે ત્યાંથી પાછું પોટલું લઈને ભાવનગરથી ભાગ્યા, આવ્યા સીધા અમદાવાદ. અમદાવાદ કોર્ટમાં દાખલ કર્યો, અમદાવાદ કોર્ટે તો મને હુકુમ આપવાની જ ના પાડી, એટલે અમદાવાદથી પાછું પોટલું લઈને ભાગ્યા. ત્યારે આવ્યા નડિયાદ કોર્ટ. તારે વિચાર કરો, જે 3 જગ્યાથી ભાગ્યા છે, સ્વામિનારાયણ અહીંયા ઉભા રહેવા દેશે? સ્વામિનારાયણ અહીંયા નહીં ઉભા રહેવા દે. પણ ભગવાનની કંઈક ઈચ્છા છે, કંઈક છાનું હતું. વાલા ભક્તો આ હું તમને સત્ય ઘટના એટલા માટે કહું છું કે છેતરા, આપ તમે દુઃખી ન થશો, છેતરાશો નહીં. અને બીજી વસ્તુ, કે કરતા હરતા જો સ્વામિનારાયણને જાણ્યા હોય ને. મને આજે એક વાત બહુ દુઃખ છે કે આપણા સંપ્રદાયની વાતો આપણે જાહેરમાં કરવી પડે છે, પણ સાથે સાથે એ વાતનો ગૌરવ છે કે મારામાં એટલી નૈતિકતા છે કે મારાની અંદર કે મારા સંપ્રદાયમાં રહેલા અવગુણને મારે શુદ્ધ કરવાની મારી દાનત છે તો એને હું ખચકાતો નથી. પરમ પૂજ્ય મહારાજશ્રીને જે ભાવના છે શ્રીજી મહારાજ અને ભગવાન, આ તો હું જાહેરમાં કરું વાત આ શ્લાઘા કહેવાશે, પણ એક વાત, મહારાજશ્રી જ્યારે ગાદી બેઠા નરેન્દ્ર, મારી ઉંમર તો બહુ નાની હતી, પણ નરેન્દ્ર પ્રસાદજી મહારાજ એમ કહેતા કે જે મુહૂર્તને જે સ્થાને એમને ગાદી બેસાડે છે ને કોઈની તાકાત નથી કે એમને અટકાવી શકે. અને એનાથી વિશેષ નરેન્દ્ર પ્રસાદજી મહારાજ જેવા સમર્થ પુરુષના એવા શબ્દો હતા આચાર્ય, જેને 25-25 વર્ષ લક્ષ્મીનારાયણ દેવની ગાદીના આચાર્ય પદ ઉપર વહન કર્યું, એને એમ કીધેલું કે ભગવાન સ્વામિનારાયણના વખતમાં જે સમય હતો ને એ સમય ફરી આવવાનો છે. વાલા ભક્તો, આ એનું બધા એના ભૂમિકા બંધાય છે, આ એની ભૂમિકા બંધાય છે. જે દિવ્ય ભાવ ભગવાન સ્વામિનારાયણના વખતમાં સંપ્રદાયમાં હતો આ એની ભૂમિકાનું કાર્ય છે, શુદ્ધિનું કાર્ય છે. થોડા ધૂળ ઝાંક ઉડે, બે ચાર છીકો આવે, પણ એનાથી કોઈ માંદું પડવાનું કે મરી જવાનું નથી. મરનારા તો જેના મોતિયા મરનારા છે અત્યારે પણ ફફડે છે, અને હજુ પણ એ ચંચુપાત કરી અને ભક્તોનો દ્રોહ કરી અને એના પાપના ઘડા ભરે છે. એટલે એક દિવસ વાલા ભક્તો નિર્વિવાદ એનો અંત આવનાર છે, સ્વામિનારાયણ ભગવાનનો વિજય થનાર છે, સત્યનો વિજય થનાર છે, ધર્મનો વિજય થનાર છે. એટલા માટે કોઈ મનની અંદર બીજો સંકોચ કે બીજી કોઈ અંદર મૂંઝવણ રાખશો નહીં, પણ એટલું જરૂર રાખજો વાલા ભક્તો, આપણું બળ શું છે? એની પાસે પૈસા છે કરોડો રૂપિયા, આપણી પાસે એવા બે નંબરના કે આવકનું કોઈ સાધન નથી, પણ આપણી પાસે સ્વામિનારાયણ છે. સાહેબ સરીખા શેઠિયા બસે નગર કે માઈ, કાકો ધનકી ક્યાં કમી, જાકી હુંડી ચલે નવખંડ ધરતી માઈ. વડતાલમાં 9 લાખ ઈંટો જયારે પાયામાં પુરાણી ને ત્યારે બધાના ચાંટિયા ધ્રુજવા માંડ્યા કે આ પૂરું કેમ થશે, પણ બ્રહ્માનંદ સ્વામી જેવા સમર્થ સંતો બધાએ ભગવાનમાં અતૂટ વિશ્વાસ હતો, અને સાહેબ સરીખા શેઠિયા આપણી જોડે આપણો શેઠ છે. અને એટલા માટે વાલા ભક્તો, આપણી જે શક્તિ છે એ તમારી ભક્તિ છે, તમારી શ્રદ્ધા છે. તમે જેટલી ભક્તિ વધારે કરશો, તમે જેટલી માળા કરશો, તમે જેટલું તપ કરશો, અને આ 2 વર્ષથી આપણે ધૂનનું અખંડ જે આયોજન થયું છે, ભગવાન સ્વામિનારાયણના નામનો જય ઘોષ થયો છે, અને એ જે ભક્તિ એ ક્યારેય એળે જવાની નથી. માટે વાલા ભક્તો, દરેક જણ ભગવાન ઉપર ખૂબ શ્રદ્ધા અતૂટ રાખી અને ખૂબ ભક્તિ કરજો. તમે ભક્તિ કરશો એનું બળ અમને મળે છે, અને એ બળે કરીને અમે આ સત્સંગની અંદર, આ શુદ્ધિ અભિયાનની અંદર આગળ વધ્યા છીએ. અને હજુ આગળ અમારા તો અમે નક્કી કર્યું, 5 જણ અમારા પરિવારના જ રહીશું ને, એકલા રહીશું તોય અમારે ધર્મનો માટે અમારે આ કાર્ય કરવાનું છે છે ને છે. કદાચ સત્સંગ સમુદાય કોઈ સ્વાર્થે કરીને, કોઈ ભયે કરીને, કોઈ પ્રીતિએ કરીને, હું જે વાત કરતો તો મહારાષ્ટ્રે સમજાવ્યું, આપણે ઘણી વખત કેવું કે સંબંધમાં જવું પડે, અમારે મિત્રતા છે ને જવું પડે, તો એક વસ્તુ વાલા ભક્તો વિચારવાની કે તમે એકલા એના મિત્ર છો, એ સામે પક્ષ તમારો મિત્ર નથી, સમજવાની વાત છે. તમે જો એના માટે તમારો ધર્મ ત્યાગ કરવા માંગતા હો તો શું એની ફરજ નથી કે તમારા મિત્રતાના નામે તમારા માટે એનો અધર્મ ત્યાગ કરે? તમારે એક જ સંબંધ સાચવવાનો છે, સામે સંબંધ નથી સાચવવાનો? જો મિત્રતા હોય તો બંને પાસું સરખું હોવું જોઈએ ને. જેટલા તમે એના મિત્ર છો કે જેટલા તમે એના સંબંધી છો, એટલો સામલો વ્યક્તિ તમારો સંબંધી છે, તમારો મિત્ર છે. જો તમે તમારા ધર્મનો ત્યાગ કરવા એના માટે તૈયાર થતા હો તો શું એની મિત્ર દાવે એની ફરજ નથી? અને જો એ ન કરતો હોય તો માની લેવું વાલા ભક્તો, એ તમારી મિત્રતા કે તમારા સંબંધને યોગ્ય નથી. એના સ્વાર્થ માટે જો તમારી ધર્મને ચૂકવતો હોય, એ પોતાનો અધર્મ મૂકવા તૈયાર નથી, તો એની અંદર, એટલે સંબંધની અંદર પણ વાલા ભક્તો આ બધું જે શીખવાનું છે, જાણવાનું છે, આ ધર્મ આપણને શીખવે છે, સદ વિસદની અસદની વ્યક્તિ શીખવે છે. અને એટલા માટે વાલા ભક્તો, ખૂબ સમય ઘણો થઈ ગયો છે, પૂજ્ય મહારાજશ્રીના આશીર્વચન બાકી છે, પૂજ્ય મહારાજશ્રીના ચરણોમાં ક્ષમા માંગુ કે કંઈ વધારે કહેવાઈ ગયું એ આપની હાજરીમાં, અને પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ નારાયણની પણ માફી માંગુ કે આપના સ્થાને બિરાજમાન આચાર્ય મહારાજશ્રીના સાનિધ્યમાં મેં સમય વધારે લીધો. હરિભક્તોને જે વાત કરવાની હતી, જે સમજણ આપવાની હતી, એના માટે થોડી યત્કિંચિત પ્રયત્ન કર્યો છે, પણ આની સાર્થકતા ક્યારે થાય કે આ જે મેં વાત કરી એને તમે મનન કરજો, એને વિચારજો, એને જીવનમાં ઉતારજો અને એની અંદર દ્રઢતા કરજો. મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ બહુ દયાળુ છે. જાણે અજાણે જો કદાચ તમારાથી કોઈ એવા ગુના થયા હશે, કોઈ કર્મની અંદર ફેર પડ્યો હશે, તો મહારાજ એ કર્મને માફ કરશે. અને ભગવાનનું જો શરણું તમે સાચા હૃદયથી સ્વીકારશો તો મહારાજ એને ચોક્કસ પોતાના શરણમાં લેશે અને સદમાર્ગે વાળવાની બળ આપશે, પ્રેરણા આપશે અને તમારી મોક્ષની જે ગતિ એને મહારાજ સુરક્ષિત કરી અને સફળ કરશે. વાલા ભક્તો, આ જ આપણા સૌની ભાવના હોવી જોઈએ. ફરી એક વખત આ મહોત્સવની અંદર યત્કિંચિત જેને જે ભાગ લીધો છે એને તમામને ભગવાન ખૂબ જ સુખ્યા કરે, ખૂબ જ ભક્તિનું બળ આપે, ધર્મનું બળ આપે અને સત્સંગની અંદર ખૂબ આગળ વધો એવી ભગવાન સર્વ પર કૃપા વરસાવે, સર્વનું મંગળ વિસ્તારે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરી અશો ગાદીવાળા માતુશ્રી વતી દરેક સ્ત્રી ભક્તોને પણ મારા માતુશ્રીએ શુભેચ્છા પાઠવી છે, તો એ શુભેચ્છા આશીર્વાદ પાઠવી અને મારી વાણીને વિરામ આપું છું. સહજાન સ્વામી મહારાજ.